તારીખ 24/1/1998 શ્રી સમયસર ગાથા 9 તથા 10 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 286.
શ્રી સમયસર પરમાગો જીવ અધિકારની ગાથા 9 અને 10 આચાર્યોએ વ્યવહારથી પરમાર્થનું પ્રતિપાદન કર્યું છે, તો એમાં પરમાર્થ કેવી રીતે છે અને વ્યવહાર કેવી રીતે છે એવા પ્રશ્નના ઉત્તરમાં આ બે ગાથા છે. પ્રથમ પરમાર્થ એટલે નિશ્ચય કહે છે કે જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે તે શ્રુત કેવળી છે. શ્રુતથી એટલે આગમથી અથવા એટલે કે જ્ઞાનીઓના વચનોથી જે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કરે એ તો નિશ્ચય થયો શ્રુત કેવળી છે. શું? કેમ કે એમણે કેવળ શુદ્ધાત્માને જાણ્યો, અનુભવ કર્યો, તે તો પરમાર્થ છે. અને જે સર્વશ્રુતને જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવળી છે, તે વ્યવહાર છે. કેમ કે ત્યાં માત્ર દ્રવશ્રુતનું જ્ઞાતાપણું લીધું, જે જ્ઞાન છે તે વ્યવહાર જ્ઞાન છે. અને એ આગમ દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ જ્ઞાન છે તે નિશ્ચય જ્ઞાન છે. આમ થયું. શું? હવે કેવી રીતે એનો સંધિ કરી વ્યવહાર નિશ્ચયની? આગમનું જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન અને આગમ દ્વારા આત્માનું જ્ઞાન તે નિશ્ચય જ્ઞાન. એટલે પહેલા નિશ્ચય સ્થાપ્યો કે આત્માનું જ્ઞાન તે નિશ્ચય જ્ઞાન, પણ આત્માનું જ્ઞાન એમને એમ કોઈને થતું નથી. જ્ઞાનીઓના વચન સિવાય સીધું કોઈને અનાદિથી પરિભ્રમણ કરતા જીવને, સંસારી જીવને આત્માનું જ્ઞાન થાય એવું બનતું નથી. એને કોઈ અનુભવી પુરુષ જ્ઞાનીઓના વચન મળે એને શ્રુત કહે છે. એ શ્રુત એને સાંભળવા મળે ત્યારે જ એને એ દ્વારા પોતાનું જ્ઞાન થાય છે. એ પોતાનું જ્ઞાન થયું તે નિશ્ચય જ્ઞાન. અને કોઈ આગમના જ્ઞાતા હોય, બધા જ આગમના જ્ઞાતા હોય અને જ્ઞાની પણ હોય, બારે અંગના જ્ઞાતા છે અને જ્ઞાની છે, તો એ બાર અંગનું એમનું જ્ઞાન છે તે વ્યવહાર જ્ઞાન છે, અને એમના પોતાના સ્વરૂપના અનુભવનું જ્ઞાન તે નિશ્ચય જ્ઞાન છે. સંધિ કેવી રીતે છે કે બારે અંગમાં શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરવો તેનું વિધાન છે, અને એવા વિધાન વિના કોઈને પોતાનો અનુભવ થતો નથી. માટે વ્યવહાર દ્વારા નિશ્ચયનું પ્રતિપાદન થયું એવી સંધિ લાગી ત્યાં.
શું
નથી મહત્વ આપ્યું ને? વ્યવહાર કહી દીધો ને, તો મહત્વ ક્યાં આપ્યું? એને ક્યાં નિશ્ચય કીધો છે? એને તો વ્યવહાર કહી દીધો, વ્યવહારમાં નાખી દીધો. તો પણ એમાં શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરવો એવું વિધાન છે, એટલે એનું નામ વ્યવહાર છે. જો એ વાત ન હોત અથવા આગમ જ્ઞાન હોય અને અનુભવ ન હોય તો એ જ્ઞાનને વ્યવહાર જ્ઞાન ન કહેવાય. એવા પણ વિદ્વાનો હોય છે, આખો સમયસર કંઠસ્થ હોય ટીકા સાથે, પણ એને આત્મજ્ઞાન ન હોય તો તેના જ્ઞાનને વ્યવહાર જ્ઞાન ન કહેવાય. પણ આગમનું જ્ઞાન ત્યારે વ્યવહાર જ્ઞાન એમ નામ પામે કે તે દ્વારા એને પોતાના સ્વરૂપનો અનુભવ કરીને નિશ્ચય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો એમ વ્યવહાર નિશ્ચયની સંધિ છે. મોક્ષ માર્ગમાં એકલો નિશ્ચય નથી અને એકલો વ્યવહાર નથી, બંને સાથ રહેલ. આત્મસિદ્ધિમાં કહ્યું કે બંને સાથે રહેલા છે. અથવા ગુરુદેવ બહુ સૂક્ષ્મ લેતા ત્યારે એવી રીતે લેતા કે જ્યારે કોઈ પણ જીવને પોતાના સ્વરૂપનું નિશ્ચય જ્ઞાન અંદરમાં અનુભવ પ્રગટ થાય ત્યારે વ્યવહારનો જન્મ થાય છે. જ્યારે નિશ્ચય પ્રગટે ત્યારે વ્યવહારનો જન્મ થાય છે. એ પહેલા વ્યવહાર વ્યવહાર નથી, કેમ કે નિશ્ચય નથી તો નિશ્ચય વગર એકલો વ્યવહાર હોય નહીં. વ્યવહાર સાપેક્ષ છે, નિશ્ચય સાપેક્ષ વ્યવહાર છે. શું એટલા માટે
જેને નિશ્ચય ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ છે જ
નહીં, ત્યાં સુધી વ્યવહાર નથી. વ્યવહાર ભાસમાં જાય છે, વ્યવહાર નથી. બીજો દાખલો લઈએ કે આપણે પર્યુષણમાં બધા તપશ્ચર્યા કરે છે, ઉપવાસ કરે છે, આપણે ત્યાંય કરે છે. એ વ્યવહાર તપ કહેવાય કે ન કહેવાય? કે ન કહેવાય. કેમ કે નિશ્ચય તપ નથી, માટે સ્વરૂપમાં એકદમ નિશ્ચળપણે સ્થિર થઈ જવું તેનું નામ નિશ્ચય તપ છે. એવું પરિણમન હોય નહીં અને ઉપવાસ કરે તો એને કઈ વ્યવહાર ન કહેવાય.
ગુરુદેવ શ્રી એમના માટે લાંઘણ શબ્દ
હા એ તો કહેતા હતા, એ લાંઘણ છે. પણ આપણે લોકો તો ઉજવીએ છીએ, ઉપવાસ કરે એટલે ઉજવે છે ને. આપણા લોકોમાં પણ બહુ ઓછા ને એ વાતની સ્પષ્ટતા છે. 90% સમાજ ગાડરિયા પ્રમાણે જેમ ચાલતો હોય છે આપણે ત્યાં પણ વધે તો હોય 100% છે, પણ આપણે ત્યાં એવું છે.
નિશ્ચયમાં ચાલનાર ને ઉપવાસ હું કરું છું એની જાહેરાત કરવાનું કારણ હોય
તો ઉપવાસ કરે, ઉપવાસ પૂરા થાય એટલે એનો પાછો પારણા કરાવે, એનો પાછો ઓલો વ્યવહાર બધું લેવા દેવાનો બધું ઉજવણો એ બધું કરે, થઈ ગયું ઓલા સંપ્રદાય જેવું. કેવું થઈ ગયું? અસલ સંપ્રદાય જેવું થઈ ગયું. અમારે ત્યાં કેટલાક સ્વતંત્ર કુટુંબો આ બાજુ વયા પછી એને બધો ખ્યાલ આવ્યો કે અહીંયા તો વાત જુદી જ છે. સાવ એમને એમ કરતા 6-8 મહિને પર્યુષણ આવ્યા. શું મારે અમદાવાદ વાંચન કરવા જવાનું થયું ખાડિયા મંદિરમાં, તો 2-5 જણા ત્યાંય સાંભળવા આવ્યા ભાવનગર છે. એમાં એક 2 સ્વતંત્ર ભાઈઓ નહીં પણ હતા ત્યાં મંદિરના પ્રમુખ, હમણાં બાલચંદભાઈ હમણાં ગુજરી ગયા ને, ત્યાં ખાડિયા મંદિરના પ્રમુખ હતા. બાલચંદભાઈ કહે કે ભાઈ મારે છેલ્લે દિવસે, તમે અહીંયા આવ્યા છો ને મારે છેલ્લે દિવસે મુંબઈ જવું પડશે. સાંજે પછી બેઠા હતા ઓફિસમાં વાત કરતા, કેમ શું છે વળી તમારે? ધંધામાં તો જોડાયેલા નહોતા, રિટાયર હતા, છોકરાઓ સંભાળે. તો કે નાના ભાઈના દીકરાએ 10 ઉપવાસ કર્યા છે મુંબઈ. શું મુંબઈ 2 ભાઈઓ છે, રવણીભાઈ ને ધીરુભાઈ છે ને. તો કે નાના ભાઈના દીકરાએ ઉપવાસ કર્યા છે, 10 ઉપવાસ કર્યા છે અને એનું પારણું છે એટલે મારે જવું પડશે. ઓલા ભાઈઓ બેઠા બેઠા સાંભળે. હું ત્યાં ગયા પછી મને ખાનગીમાં કે જેથી તમારે ત્યાં આવું ધાને શકે, આવું તમારે ત્યાં હાલે શકે. શું કીધું? તમે તો વ્યાખ્યાનમાં જુદી વાત કરો છો કે અને આ તો મંદિરના પ્રમુખ છે કે અમારે ત્યાં આવું હાલે છે, હજી તમારે ત્યાં એવું જ ચાલે છે કે? શું કીધું? તમે ચોખ્ખી ના પાડો છો કે આ તપ ન કહેવાય, કારણ કે ત્યાં પાછું સ્થાનિકે કોઈ ઉપવાસ કર્યા હોય ને એટલે અમે શું.
તમે જે વાત કરી કે આ તપ ન કહેવાય, તો હમણાં જે અહીંયા આગળ આ લોકો છે ને મામા કેવા હતા ને, શું નામ
એનું?
હિંમત મામા ને ઓલા જેમને આ સમયસર ના ભાગ બધા લેખા છે.
સમયસર ના ભાગ પ્રવચન રત્નાકર રમણ મામા,
રમણ મામા એમના દીકરાની હોવે ત્યારે ઓલી કરી હતી ત્યારે તો રમણ મામા આવ્યા હતા. ચાર પાંચ દિવસ પછી
બધું એમ જ હાલે છે. હું જ કઉ છું તમને, પેલા મંડળ ના પ્રમુખ હતા ને બધું એમ જ હાલે છે. પછી એમાં થાય શું, અમારા જેવા આવ્યા હોય પરિક્ષણ માં વાંચવા એટલે પછી તમારા હાથે પારણું કરાવું, તમારા હાથે એને કઈક ભેટ આપો, શું મંડળ તરફથી. પછી જો ન કરીએ તો એમ થાય કે આ તો અપમાન કરે છે, એટલે આપતા આપતા પછી ભાષણ કરવું પડે કે જુઓ ભાઈ આ તપ નથી, અને તપ માનશો તો ગ્રહિત મિથ્યાત્વ લાગશે. શું ચોખ્ખું કેવું પડે, પણ આ બધું સાબગી અને લીસો તારીએ એટલે આપણે બધું કરીએ છીએ, પણ માન્યતામાં કાંઈ આવું ન થવું જોઈએ, ધ્યાન રાખજો. નહીતર મારા દોષ લાગશે, તમને ફાયદો થશે એના કરતા નુકસાન વધારે થશે. રિસર્ચ કરવી પડે.
પ્રેઝન્ટ
શું છે કે આપવા વાળાને આપવાની હોશ, લેવા વાળાને લેવાની, શું થાય એવું, અને મન દુઃખ ના કારણ થતા હોય. આમાં શું છે, ક્રિયાથી દોષ નથી, દોષ એનાથી છે, પરિણામથી છે. ક્રિયાથી દોષ કે પરિણામથી કયો છે? હે, પરિણામ ચોખ્ખા કરવા. જો ભાઈ એમાં સમજીને કરજો જે કરવું છે. અમે નથી માનતા, આ તમને ભેટ આપી, ઉપવાસ ગણીને તપ ગણીને નથી આપી. પણ બધાને હોશ ચડે છે, શું થાય? એકાંતમાં જે કરવું એ સમજણ છે, કરવું કરો એનો વાંધો નથી, પણ તમારા ભાવ છે એ સમજણ, ભાવમાં સમજણ હોવી જોઈએ તમને, તો દોષ ન લાગે. શું જલસા કરવા ને પરિક્ષણ ના દિવસોમાં ક્રોસ આર્ગ્યુમેન્ટ આવી રીતે આવે છે, તો પછી આપણે સારું સારું ખાઈને પરિક્ષણ ઉજવવા એમ
કરવું?
ઉદાસીનતા તો આ દિવસોમાં વિશેષ રાખવી જોઈએ, વૈરાગ્ય તો વિશેષ રમણને. તો કે જો વૈરાગ્ય હોય તો વૈરાગ્ય પૂર્વક તમને આહાર ન લેવાનો ભાવ આવે તો એમાં કઈ ખોટું નથી. તમારા પરિણામ કેવા હોવા જોઈએ કે ભાઈ આજે સ્વાધ્યાયમાં ચિત્ત વધારે રાખવું છે, ક્યાંય બહાર જવું નથી, કોઈની સાથે બહુ હળવું મળવું નથી, ચર્ચા સ્વાધ્યાય વ્યાખ્યાન શું આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નથી, અને આજે આ જમવાની ઈચ્છા નથી, એટલા ખાતર જમવાની ઈચ્છા નથી, એમ કરીને એ ટાઈમ પણ તમે એનો સદુપયોગ કરો તો કાંઈક વાત ઠીક છે. પણ તબ્બોપ માનવાની વાત તો છે જ નહીં, એને કોઈ તબ્બોપ માનવાની વાત તો છે જ નહીં, એટલી ચોખવટ રાખવાની કે તમને ખાવાનો રસ ન હોય, વૈરાગ્ય હોય, ઉદાસીનતા હોય, તમારે વિશેષ ધર્મ પરિણામ ધર્મ પ્રવૃત્તિમાં પરિણામ રાખવા હોય, ધર્મ સાધનમાં જ રોકાવવું હોય, બીજી રીતે ન રોકાવવું હોય. મુંબઈવાળા તો મોટા ભાગના દુકાને જાય છે, સવારે વ્યાખ્યાન પૂરું થયું બધા ઓફિસ અને દુકાને જવાના. અમારે ત્યાં એવું નથી, દુકાન ધંધો તો અમારે છે, અમે 10 દિવસ દુકાને નહીં જવાના, બિલકુલ દસ દિવસ સુધી કોઈ ઘરે ટેલિફોન ધંધો બીજી વાતચીત કાંઈ ઘરે, દસ દિવસ ઈ બાજુના પરિણામ જ નહીં, સાવ એકદમ તાળું મારી દેવાનું. એટલે ભાગીદારોનો સ્ટાફને નોકર લોકોને એ બધા જે કરતા એવું કરે, હું ન જાઉં. દસ દિવસ એક જ પ્રવૃત્તિ, બીજી પ્રવૃત્તિ નહીં. કોઈ મંદિરમાં જગ્યા સાડા અગિયાર થઈ જાય જમવાના ટાઈમ સુધી, તો સ્વાધ્યાય પછી ભક્તિ ને અભિષેક ને એ બધું ચાલતું હોય. સાંજે અગિયાર સાડા અગિયાર પોણા બાર ઘરે પહોંચીએ તો જમવાનો ટાઈમ થઈ જાય. પછી જમીને આરામ કરીને પણ વાંચવું કરવું, ચર્ચા વાર્તા, એ સિવાય કોઈ ઓફિસો ઓફિસે જવાનું નહીં. શું દસ દિવસની પ્રવૃત્તિ નહીં કરવાની? અરે અહીં તો ગુરુદેવ આવે ને, ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળીને બધા ઓફિસે આવીએ ને. બપોરના વ્યાખ્યાનમાં સંખ્યા ઓછી થઈ ગયા, કેમ કે કોઈને ક્યાંય ઓફિસ હોય, કોઈને ક્યાંય ઓફિસ હોય. બપોરના વ્યાખ્યાનમાં અમુક અમુક માણસો ન દેખાય એટલે એમ થાય થઈ ગયા. ગુરુદેવ તો કોક વાર ટકોર પણ કરે, કેમ આજે ફલાણા નથી? તો સાહેબ ચાલુ દિવસ છે ને એટલે ઓફિસે ગયા છે. પછી કે આટલા વર્ષ થયા, આટલી આટલી ઉંમર થઈ ગઈ, હવે તો મૂકો, ક્યાં સુધી આ બધું કરશો? અહીંયા મહત્વ વધારે છે તો આ પ્રવૃત્તિ વાળું શહેર છે ને, એટલે અહીંયા પ્રવૃત્તિનું મહત્વ વધારે છે, ત્યાં એટલું બધું નથી. હા, પ્રવૃત્તિનું મહત્વ વધારે છે. ટેલિફોન કરવો રહી ગયો, ફલાણું રહી ગયો, એ પછી વ્યાખ્યાનમાં ચિત્ત ન રહે. શું અને ગુરુદેવ જેવા મહાપુરુષ પધાર્યા હોય ત્યારે તો માણસ એમ કહેવું જોઈએ કે હમણાં તો એમની પાસે રહેવું છે, આમ આપણે એમની પાસે નિવૃત્તિ લઈને રહી શકતા નથી. હવે આપણા ઘરે આવ્યા છે ત્યારે તો રહીએ એટલા દિવસ એમની પાસે. અમે તો ગુરુદેવ આવે એટલે એમની સાથે જોઈએ, એ આરામ કરે એટલી વાર અમે ઘરે જઈને આરામ કરીએ. એમણે ઉઠવાના ટાઈમ પહેલાં આવી જઈએ, એમ સાથે જોઈએ રાત સુધી. આગળ પછી આગળ પાછળ ક્યાં જવાનું નહીં. ગુરુદેવ હોય એટલા દિવસ ઓફિસે નહીં જવાનું, એ કેવડાવવાની જરૂર નહીં કે મને ઓફિસે નથી આવવાના. એ લોકોને ખબર જ પડી જાય કે મારા સાહેબ આવ્યા છે એટલે ભાઈશ્રી નહીં આવે, ચાલો પતી ગયું. કહેવાવવાની જરૂર ન, પણ છાપ પડી જવી જોઈએ, એવી છાપ જ છે. તેમ સ્વાધ્યાયના ટાઈમે કોઈનો ટેલિફોન હળવું મળવું કોઈ દિવસ કોઈ પ્રોગ્રામ ન હોય. ભૂલે ચૂકે કોઈ અજાણ્યાનો આવી ગયો હોય એટલે સીધું કહી દેવાનો, અમારે સ્વાધ્યાયનો ટાઈમ થઈ ગયો છે, આપણે કલાક પછી વાત કરશું, અત્યારે વાત કરવાનો સમય નથી, હું નીકળું છું. એમની કે વાત કરીને હું થોડાક મોડા પહોંચશું, પાંચ મિનિટ કાંઈ વાંધો નહીં, આપણે વાત પૂરી કરી લ્યો, ના જ પાડી દેવાને. કેમ કે તમે જરાક લંબાવો તો બીજાનો આવે, ત્રીજાનો આવે, આનું ધાર્યું ઘણું ઉતરે છે, ક્યારે કેટલું આવીને ઊભું રહીએ. કાયદો એટલે કાયદો, એ સ્વાધ્યાયને ટાઈમે એક કલાક આગળ પાછળ સવા દોઢ કલાક કંઈ હાજર નહીં થાય, કે કંઈ એટેન્શન નહીં આપે, કે ધ્યાન નહીં આપે, કે વાત નહીં કરે. એ છાપ પડી ગયા પછી વાંધો નથી આવતો. હવે અહીંયા આચાર્યશ્રીએ થોડીક તાર્કિક પદ્ધતિથી ટીકા કરી છે, એટલે તર્ક ઉઠાવ્યો છે. અહીં બે પક્ષ લઈને પરીક્ષા કરીએ છીએ. શું? શુદ્ધાત્માને જાણે તે પરમાર્થ, પરમાર્થ જ્ઞાન, નિશ્ચય જ્ઞાન, સાચું જ્ઞાન, ખરેખર જ્ઞાન. આગમને જાણે તે વ્યવહાર જ્ઞાન. તો અહીંયા બે પક્ષ લઈને, બે પક્ષ એટલે એને વિરુદ્ધ પક્ષનો તર્ક પણ ઉઠાવીને, એ બરાબર હોય તો કાંઈ વાંધો નથી, પણ બરાબર નથી તો કેમ છે એમ કરીને બીજો પક્ષ સામેથી ક્રોસ આર્ગ્યુમેન્ટ જેને કહે છે એની એ રીતે પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? ઉપર કહેલું સર્વ જ્ઞાન એટલે જ્ઞાન, જેટલું જ્ઞાનના પર્યાયો છે એ બધા જ્ઞાનના પર્યાયો આત્મા છે કે આત્મા સિવાય બીજું કઈ અનાત્મા છે એ પ્રશ્ન કર્યો. હવે પેલા વિરુદ્ધ પક્ષને દલીલ કરે છે કે જો અનાત્માનો પક્ષ લેવામાં આવે કે જ્ઞાન છે તે અનાત્મા છે આત્મા નથી, તો તે બરાબર નથી, તો તે બરાબર નથી. કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ પાંચ દ્રવ્યો તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી. એ અનાત્મા એટલા માટે છે કે જે અનાત્મા રૂપે જગતમાં બીજા પાંચ દ્રવ્યો છે જીવ સિવાયના, એને જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી, એમનામાં જ્ઞાન નથી, એટલે એ અનાત્મા તો નથી. શું? કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી, અથવા તેમનામાં જ્ઞાનની પ્રાપ્તિ જોવામાં આવતી નથી. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. શું કહે છે? તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. એટલે જ્ઞાન છે તે આત્મા છે, જ્ઞાન છે તે અનાત્મા નથી, એમ સાબિત થાય છે, સિદ્ધ થાય છે એટલે સાબિત થાય છે. માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે, માટે જે શ્રુત જ્ઞાનની પર્યાયો છે તે આત્મા જ છે. અને આમ હોવાથી, આમ થવાથી જે આત્માને જાણે છે, શ્રુત જ્ઞાન દ્વારા જે આત્માને જાણે છે તેને શ્રુત કેવળી કહીએ તો એમ જ આવે છે, તો તે બરાબર જ આવે છે અને તે તો પરમાર્થ જ છે, તે નિશ્ચય છે. શેના ઉપરથી વાત ચાલે છે? શ્રુત કેવળી શબ્દ ઉપરથી. શ્રુત કેવળી એટલે શુદ્ધાત્માને જાણનાર શ્રુત જ્ઞાન દ્વારા તે પણ શ્રુત કેવળી, અને પૂરેપૂરું આગમ જ્ઞાન હોય એ પણ શ્રુત કેવળી. પહેલું કહ્યું તે નિશ્ચય, બીજું કહ્યું તે વ્યવહાર. આ ગાથા શ્રુત જ્ઞાન તે આત્મા છે, શ્રુત જ્ઞાન તે આત્મા છે એ વાત એમને 15મી ગાથામાં આત્મજ્ઞાન કરવાની વિધિ માટે ઉપયોગમાં લેવી જ વાત. એટલે અહીંથી પ્રતિપાદન શરૂ કરી દીધું 9મી 10મી ગાથાથી. 15મી ગાથામાં શ્રુત જ્ઞાન તે આત્મા છે એમ કહીને શ્રુત જ્ઞાન દ્વારા કેવી રીતે શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કરવો એવી જે વિધિ બતાવવી છે એની વાત અહીંથી શરૂ મૂકી દીધી એમણે. શું? વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરવામાં એ વાતને અહીંયા એમણે પ્રતિપાદન કરવા મૂકી દીધી. 15મી કથા આપણે જરા જોઈ લઈએ. શાસ્ત્ર રચવાની પદ્ધતિ બહુ સરસ છે, એને 15મી ગાથા સહેલી પડે. જો બરાબર યથાર્થ અભ્યાસ કર્યો હોય તો 15મી ગાથા અનુસાર આત્માનુભવ કરવાની જે વિધિ છે એ સહેલી પડે. નહીતર દ્રવગુણ પર્યાયનું જે દ્રવ્યાનુયોગનું જ્ઞાન છે એમાં થોડી તકલીફ ઊભી થાય એવી છે. નથી. આત્મા તો એક ઓરથી તમે ત્રિકાળી આત્મ સ્વભાવને કહો છો, અને 11મી ગાથામાં થાપવાના છે. અને પર્યાય માત્ર ને વ્યવહાર કહીને એને ઉઠાપવાના છે. પાછા 15મી ગાથામાં એમ કહેવાના છે કે શ્રુત જ્ઞાન તે આત્મા છે. 9-10માં કીધું એ જ વાત ફરીને 15મી ગાથામાં કરવાના છે. તો કે એવું કેમ કે છે, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ ગૂંચવણ ઉભી થાય એવું કેમ કે છે? તો કે એકમાં સ્વરૂપ બતાવવું છે, એકમાં સ્વરૂપ પ્રાપ્ત કરવાની વિધિ બતાવી છે. પ્રયોજનભૂત વાત બે જ છે, એક પોતાનું આત્મ સ્વરૂપ કેવું છે, એ મુખ્ય પ્રયોજનભૂત વાત છે, અને એ સ્વરૂપનો અનુભવ કેમ થાય એ બીજી પ્રયોજનભૂત વાત છે. એક દ્રવ્ય સ્વભાવની વાત છે અને એક વિધિની વાત છે, એટલે પર્યાયની વાત છે. બે પ્રયોજન એકબીજા સાથે સંકળાયેલા છે પાછા, છતાં વિષય વિરોધ છે. એક નિશ્ચયની નો વિષય છે, એક વ્યવહારની નો વિષય છે. કેમ કે અનુભવમાં સદા જ્ઞાન ચારિત્ર છે, સમ્યક સદર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે, અને મોક્ષ માર્ગ છે એ વ્યવહાર છે, સદ્ભુત વ્યવહાર છે. નિશ્ચય અને વ્યવહાર વિષય વિરુદ્ધતા છે. વિષય વિરુદ્ધતા હોવા છતાં સ્યાદપથથી એટલે કોઈ એક અપેક્ષાથી પ્રયોજન અવિરુદ્ધતા છે, પ્રયોજન વિરુદ્ધતા નથી.
ભેદ હોવા છતાં અભેદ પણ છે.
હા, નિશ્ચય કહીને પણ પરમાર્થ પ્રાપ્ત કરાવો છે, અને વ્યવહાર કહીને પણ પરમાર્થ જ પ્રાપ્ત કરાવો છે. માટે પ્રયોજન વિરુદ્ધતા નથી, પણ વિષય વિરુદ્ધતા જરૂર છે. એટલે આપણે હજી કળશ આવ્યો છે કે નથી આવ્યો,
વિષય વિરુદ્ધતા કીધું ઉભો રહી જાય તો જ ને.
નિશ્ચયનો વિષય અપરિણામી દ્રવ્ય સ્વભાવ છે અને વ્યવહારનો વિષય પરિણામ છે. તો પરિણામી ને અપરિણામી વિષય વિરુદ્ધતા થઈ કે ન થઈ? 12મી કથા પછી કળસ લખ્યો છે કે ઉભય એટલે બંને, નય ઉભય નય વિરોધ, બંને નયનો વિરોધ છે. ધ્વંસીની સ્યાદ પદાંકે, ધ્વંસીની એટલે વિરોધનો નાશ કરનાર એટલે અવિરોધપણું સ્થાપનાર કોણ છે? સ્યાદ પદથી ચિહ્નિત જીનવાણી. જીનવાણી વિષય વિરોધ હોવા છતાં પણ એ વિષય વિરોધનો નાશ કરનાર કોઈ એક અપેક્ષાથી એટલે પ્રયોજનની મુખ્યતાથી જીનવચન છે. એવા જીનવચનમાં જે રમે છે, જીનવચસી રમંતે, કેવી રીતે? કે એ સ્વયં વાંત મોહા, મોહનું મોહનું વમન કરીને, મોહનું મોહની વોમિટ કરીને, વમન કરવું એટલે ઉલટી કરવી, મોહની ઉલટી કરીને જે રમે છે એટલે નિર્મોહી થઈને રમે છે. સપદી સમયસારમ, તે તરત જ સમયસાર એવા શુદ્ધાત્માને કે જે પરમ જ્યોતિ ઉચ્ચ ઉચ્ચ પ્રકારની જ્ઞાનની જ્યોતિ છે તેને પ્રાપ્ત કરે છે. એવો શ્લોક એમણે 12મી ગાથા પછી લખ્યો છે. ચોથો શ્લોક છે આ
સાથે.
એવું છે કે જે જીન વચનમાં રમે છે એને મોહથી રમે છે એમ કેમ કહેવાય?
હા,
ગુરુદેવ તો બહુ જરા ઊંડે જતા હતા આ વાતમાં. કે જીન વચન નું હાર દસું કે પોતાનો પરમાત્મા, જીન વચન નું હાર દસું, કેન્દ્ર સ્થાન શું, દિવ્ય ધ્વનિ નું કેન્દ્ર સ્થાન શું, કે શુદ્ધ સમયસાર પરમાત્મા. જીન વચનમાં રમે છે એટલે શબ્દોમાં રમે છે એમ નહીં, જીન વચન નો આશય જે શુદ્ધાત્મા છે એમાં જે રમે છે તે ખરેખર જીન વચન માં રમે છે. તો જે શુદ્ધાત્મા માં રમે એને મોહ કેવી રીતે હોય, એને મોહ કેવી રીતે હોય? મોહની ઉલટી થાય એ જ શુદ્ધ, એ જ જીન વચન માં રમે એમ કેવું છે. જેને મોહની ઉલટી થઈ જાય એ જીન વચન માં રમી શકે, બીજા ન રમી શકે એમ કે છે. આત્મામાં રમે છે, કેમ કે તરત જ સમયસાર ને પ્રાપ્ત કરે છે.
ઉલટી શબ્દ
પણ એનું થઈ ગયું ઝેર. ઝેર છે એ શરીરનું તત્વ નથી, ફોરેન એલિમેન્ટ છે, હોજરી એને સંગ્રહ નહીં. એટલે જે તમે ખાધું હતું ને એ ફેંક્યું બહાર. ખાધું ત્યારે બહુ પ્રિય હતો, ઠાસી ઠાસીને ખાવ, સરખી રીતે ખાવ, હજી ખાવ, હજી ખાવ, હજી ખાવ, એને જ ફેંક્યું બહાર. એમ જે મોહ મીઠો ભાડ્યો હતો, મીઠો લાગ્યો હતો, મોહના પરિણામ કેવા લાગ્યા હતા? મીઠાશ આવતી હતી એની અંદર. એને ફેંકો બાર, ઉલટી કરી નાખે. કેવી રીતે? આંતરડા ઊંચા થઈને બહાર નાખે, જોરથી બહાર ફેંકે, એવી રીતે ઉલટી કરી નાખે. પાંચમાના છે પંચકર્મ જેને કે છે, એમાં વમન પણ છે. ઉલટી કરાવે, તમે ન થતી હોય તો ઉલટી કરાવે. શરીર શુદ્ધિ નો પ્રકાર છે એ. મોહ નું વમન થાય એટલે પર્યાય શુદ્ધ થઈ જાય, આત્મા શુદ્ધ. આચાર્યો બહુ વિદ્વાન હોય છે, એક એક વાત ઉપમા આપે, યુક્તિ આપે, એની પાછળ પણ ઘણો એમનો અનુભવ હોય છે. એમનો ઉપયોગ આત્મામાં એટલો ઊંડો જાય, અને વિશાળતામાં પણ એટલો બધો વિશાળપણે ઉપયોગ પ્રસરે, શું કે ગમે એવા અજ્ઞાનીનું અજ્ઞાન છૂટી જાય, અને અન્ય મત વાળા કોઈ ઉભા ન રહી શકે સામે. બુદ્ધિવાળાની બુદ્ધિ એકવાર ઉભી રહી જાય, એટલા વિશાળ જ્ઞાન વાળા હોય છે. અને હજારો વર્ષ સુધી આ શાસ્ત્ર રહે તો પણ લોકોને જ્ઞાનનું કારણ બને, આત્મજ્ઞાનનું કારણ બને. શું વર્તમાન સમાજ, ભાવિ સમાજ, અન્ય મતનો સમાજ, એ બધો એમને એક સાથે ઉપયોગમાં હોય. પછી તાળ ઉપર, તાળપત્ર ઉપર અક્ષરો કોતરાતા હોય, ચારે બાજુ ઉપયોગ ફરી વળે, અને અંદરમાં હાથમાં ગુણસ્થાનમાં પાછો ઊંડો 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 જાય ને અનુભવ લઈને આવે, અનુભવ લઈને આવે, અનુભવ લઈને આવે. એમ છઠ્ઠે હાથમાં છઠ્ઠે હાથમાં ઝૂલતા ઝૂલતા બધા શાસ્ત્ર લખાય. શબ્દ ચિત્ર એવું ખડું કરી દે કે જાણે આપણી સામે મુનિ બેઠા હોય, એ જંગલમાં બેઠા હોય, તાડપત્ર ઉપર અનુભવમાં કલમ બોળી બોળીને લખતા હોય. આત્માની અનુભૂતિ છે પંદરમી ગાથામાં, તે નિશ્ચયથી સમસ્ત જીનશાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા છે. જે જીનશાસન છે એ બે પ્રકારે છે, દ્રવ્ય અને ભાવે. દ્રવ્ય જીનશાસન છે તે બાર અંગ છે, બારંગમાં વિધિ વિધાન બધા આવી જાય, પંચકલ્યાણક આ તે બધું અંદર, બારંગમાં કોઈ ચીજ બાકી રહેતી નથી, એ દ્રવજીન શાસન છે. અને પોતાના સ્વરૂપનો અનુભવ તે ભાવજીન શાસન છે. તો કે પોતાના સ્વરૂપનો અનુભવ છે, આત્માની જે અનુભૂતિ છે તે પરમાર્થથી નિશ્ચયથી ખરેખર તો સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે સુજ્ઞાન પોતે આત્મા જ છે, એ શબ્દ એમના અહીંયા પંદરમી ગાથામાં વાપર્યો છે. તો આપણે વાત એ ચાલતી હતી કે દ્રવ્યાનુયોગ પ્રમાણે શ્રુત જ્ઞાન છે તે આત્માના જ્ઞાન ગુણની પાંચ પ્રકારની પર્યાયો માહિતી એક પર્યાય છે. આત્મા દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી અનંત ગુણનો સામર્થ્ય એક રૂપ, એ દ્રવ્ય છે. અનંત ગુણો એની શક્તિઓ થઈ અને એક એક ગુણને પર્યાયો અવસ્થાઓ, તે પર્યાયથી દ્રવ્ય ગુણને પર્યાય. એમાં શ્રુત જ્ઞાનનું સ્થાન ક્યાં છે કે આત્મા દ્રવ્ય, એના અનંત ગુણોમાં એ જ્ઞાન નામનો ગુણ, એ ગુણની મતિ શ્રુત અવધિ મનોપર્ય ને કેવળ એવી પાંચ પ્રકારની પર્યાયમાંથી એક પર્યાય શ્રુત જ્ઞાન. બરાબર. તો કે અહીંયા કહે છે કે શ્રુત જ્ઞાન તે આત્મા છે, શ્રુત જ્ઞાન તે પર્યાય છે એમ ન કીધું પંદરમી ગાથામાં. શું અને અહીંયા પણ એ થાપ્યું એમણે, માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. તો શ્રુત જ્ઞાનને આત્મા કહેવા પાછળ આચાર્યશ્રીને પારમાર્થિક પ્રયોજન શું છે આટલું વિચારવું જોઈએ. દ્રવ્યાનુયોગ પ્રમાણે તો એક ગુણને એક પ્રકારની પર્યાય છે જ્ઞાન ગુણને, એને આત્મા કહેવું એનો અર્થ શું? તો કે એને આત્મા કહેવા પાછળ કારણ છે કે એ શ્રુત જ્ઞાનમાં સ્વસંવેદન છે. શું છે? સ્વસંવેદન છે એટલે કે જ્ઞાનાનુભૂતિ છે. અને સ્વાનુભવ કરાવવાનું પ્રયોજન છે. સ્વાનુભૂતિ કરાવવાનું બારે અંગનું પ્રયોજન છે. અને એ સ્વાનુભૂતિમાં શુદ્ધાત્માનો અનુભવ થાય તે તો નિશ્ચય કર્યો. અહીંયા એને ક્યાં વ્યવહાર કીધો છે? એને તો નિશ્ચય કીધો છે. તો એ સ્વસંવેદનથી જ્ઞાનાનુભૂતિ છે તે જ આત્માનુભૂતિ છે એમ કહેવા માંગે છે. કેમ કે ત્રિકાળીનો કોઈને અનુભવ નથી થતો, પર્યાયનો જ અનુભવ થાય છે. અને તે પણ શુદ્ધ જ્ઞાનની પર્યાયનો જ અનુભવ થાય છે જ્ઞાનવેદનમાં. પછી કેવળ જ્ઞાનમાં જ્ઞાનની પર્યાયનો સામાન્યનો જ વેદન છે, શુદ્ધ જ્ઞાનમાં પણ સામાન્યનું જ વેદન છે. વેદન તો સામાન્યનું છે પણ એ શુદ્ધ જ્ઞાનમાં અનુભવ હોવાથી સામાન્ય ન સમજી શકે માટે શ્રુત જ્ઞાન ને હાથમાં કહી દીધો. શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. અને એમ કહેવા પાછળ, જેને અનુભવ નથી એને અનુભવ કરાવવો છે. આ શાસ્ત્ર સાંભળવા કોણ આવ્યો છે? નિકટવર્તી શિષ્યજન. કોણ? નિકટવર્તી શિષ્યજન. એને હજી જ્ઞાન નથી થયું, પણ જ્ઞાન પ્રાપ્તિની નિકટ છે. એની જ્ઞાન પ્રાપ્તિ વિકટ નથી, પણ નિકટ છે. તો એને કેવી રીતે અનુભવ થાય એ વાત એમણે પોતાના અનુભવથી કરી. નિકેશ 17:18 જો ભાઈ, આ બાળ ગોપાલને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય અનુભવમાં આવી ગયો છે. તારું શુદ્ધ જ્ઞાન તને પકડાય છે કે નહીં? એમાં જ્ઞાન વિધાન પકડાય છે કે નહીં? જો શક્તિ રૂપે તો પછી શ્રુત નો સવાલ નથી રહેતો. કઈ શક્તિ? શક્તિ વ્યક્તિમાં મતે શ્રુત અવધિ મનોપરી એમને કેવળ છે. એ જ્ઞાનની વ્યક્તિ છે. શક્તિમાં તો જ્ઞાન શક્તિ છે, બસ બીજું કઈ નથી. જ્ઞાન શક્તિ અને સર્વજ્ઞ શક્તિ અને વેદન થી પ્રકાશ શક્તિ જે ગણો કે શું. પણ જે જીવને અનુભવ નથી એ બધી શક્તિઓ છે ને, આત્મામાં જ્ઞાન શક્તિ છે, સર્વજ્ઞ શક્તિ છે, પ્રકાશ શક્તિ છે, ભૂતકાળ શક્તિમાં બધી શક્તિઓ છે ને, અનંત શક્તિઓ છે. અહિયાં શ્રુત જ્ઞાન તે આત્મા છે એમ કહેવા પાછળ ઊંડું રહસ્ય છે. વાત ત્યાં લીધેલી છે, આપણે સ્પષ્ટ કરવી છે. કેમ? કે જે નિકટવર્તી શિષ્યજન આ વિષય પર ધ્યાન દેવા બેઠો છે, સમજવા બેઠો છે, એને એમ કહે છે કે જો તને શ્રુત જ્ઞાન છે, તને શ્રુત જ્ઞાન છે, અને અમે તો તારા શ્રુત જ્ઞાનને આત્મા તરીકે જોઈએ છીએ, તું પણ થોડો દ્રષ્ટિકોણ બદલ તો તને આત્મા પ્રગટ જ છે, તું તારા પરમાત્માને દૂર ન જો. અનુભવ પ્રકાશમાં આવી વાતો કરે છે દીપચંદજી, તું તારા નિજ પરમાત્માને દૂર ન જો. કેમ કે શ્રુત જ્ઞાન તે જ આત્મા છે અને શ્રુત જ્ઞાન તને વર્તે છે.
આમ તો તું જ છો,
જ્ઞાન તે જ આત્મા છે. પાંચ દ્રવ્યમાં ક્યાં જ્ઞાન છે? જ્ઞાન તે જ આત્મા છે. એમને તો દીપચંદજીએ તો કેટલું સહેલું કર્યું છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. જ્ઞાન સામાન્ય લેવું જોઈએ. જ્ઞાનનો આપણો કોન્સેપ્ટ નિમિત્ત પ્રધાન છે, એટલે જ્ઞાન સ્વભાવથી નથી સમજાતું. કે આ બધું ઘણું જાણે તે જ્ઞાન શું લઈએ છીએ? આ બધું ઘણું જાણે તે જ્ઞાન. તો કે આ બધું જાણે તે જ્ઞાન એમ નથી જેવું. કેમ કે એમાં તો જ્ઞેય પ્રધાન જ્ઞાનની વાત ચાલે. અહીંયા જ્ઞાન પ્રધાન જ્ઞાન જોવું છે, જ્ઞેય પ્રધાન જ્ઞાન જોવું નથી. જ્ઞાનમાં જ્ઞાન છે એવી રીતે છે, પણ જ્ઞાનમાં જ્ઞાન છે એટલે શું સમજવું અમારે? તો કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, જ્ઞાનમાં જ્ઞાન વેદન છે એમ. એ વેદન છે તે અનુભૂતિની ક્રિયા છે, અને અનુભૂતિ છે તે જ આત્મા છે.
એટલે જ્ઞાન વેદન શુદ્ધ જ્ઞાન
છે. અત્યારે તો શુદ્ધ જ્ઞાન જ છે ને, અત્યારે કયું બીજું જ્ઞાન વર્તે છે? નિકટવર્તી શિષ્યજનને બીજું કયું જ્ઞાન વર્તે છે? શુદ્ધ જ્ઞાન જ છે. એમને 13 નંબર નો કળશ 15મી ગાથા પહેલા લખ્યો, એટલા માટે આત્માનુભૂતિ ઇતિ શુદ્ધ નયાત્મિકાયા. જ્ઞાન નો જે એક અંશ છે શુદ્ધ નય, જે શુદ્ધ સ્વરૂપને ત્રિકાળીને અવલંબે છે, ત્યારે એની અંદર અનુભવ ઉત્પન્ન થાય છે આત્માનો. આ ત્રિકાળી શુદ્ધાત્મા તે હું એવું જે જ્ઞાનના અંશમાં અવલંબન આવે પોતાના ત્રિકાળી સ્વરૂપનું, તેને શુદ્ધ નહીં કહીએ. અને તેની અંદર શુદ્ધાત્માનો અનુભવ પ્રગટ થાય છે. તો કે કેવો છે એ શુદ્ધ નયાત્મિક જે આત્માનુભૂતિ છે, કે આ જ્ઞાનાનુભૂતિ યમેવ કિલ કિલ, એટલે ખરેખર, પણ તે તો જ્ઞાનની અનુભૂતિ છે ખરેખર. તો જે આત્માની અનુભૂતિ છે એ તો જ્ઞાનની અનુભૂતિ છે, એમ ખરેખર જાણીને, ઇતિ બુદ્ધવા એમ જાણીને, આત્માનમ આત્મની નિવેશ્ય, તું આત્માથી આત્મામાં પ્રવેશ કર, તારા સ્વસંવેદનમાં આત્માથી આત્મામાં પ્રવેશ કર, તારો ત્રિકાળી આત્મા પણ આત્મા અને તારું સ્વસંવેદન પણ આત્મા. જા હવે અહીંયા આત્મામાં બે આત્મા નથી, બે ને આત્મા જ અમે એક જ આત્મા કહીએ છીએ, કેમ કે એકાકાર અનુભવ છે. આત્માથી આત્મામાં પ્રવેશ કરીને નિષ્પ્રકંપમ એકદમ સ્થિર થઈ જા. નિષ્પ્રકંપ, પ્રકંપ એટલે કંપન કરવું, નિષ્કંપ એટલે ચંચળતા છોડીને. એકોસ્થી નિત્યમ અવબોધ ઘન સમંતા, એક જ છે કોણ, કે સદાય જ્ઞાનનો ઘન, અવબોધ એટલે જ્ઞાનનો ઘન, સમંતા એટલે સંપૂર્ણપણે ચારે પડખેથી. જેમ મીઠાના ગાંગડો ખારાશથી ભરેલો, સાકરનો ગાંગડો ગળપણથી ભરેલો, એમ આત્માનો જ્ઞાન ગાંગડો જ્ઞાનથી ભરેલો. ગુરુદેવ કહેતા કે આત્મા જ્ઞાનનો ગાંગડો છે. શું છે? આત્મા જ્ઞાનનો ગાંગડો છે એમ કહેતા. કેમ કે જેમ સાકરના ગાંગડામાં એના કણે કણમાં મીઠાશ છે, એમ આત્માના પ્રદેશે પ્રદેશમાં જ્ઞાન 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 ઘનથી ભરેલો છે. ઘન છે એટલે શું છે, કે જેમાં બે હદ બે સુમાર જ્ઞાન નું સામર્થ્ય ભર્યું છે, એની કોઈ હદ જ નથી ને, એટલું બધું જ્ઞાનનું સામર્થ્ય ભર્યું છે ઠાસે ઠાસે, એટલે એને જ્ઞાન ઘન કહે છે. અને અંદર હમાતું નથી એટલે પ્રદેશે પ્રદેશથી પ્રવાહિત થઈ ગયું છે, અને પ્રવાહિત અનંતકાળથી થઈ રહ્યો હોવા છતાં અંદર એટલું ને એટલું જ છે, રંચ માત્ર ઓછું થયું નથી.
બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો અજ્ઞાન રૂપે જ્ઞાન તો કેટલું પડ્યું છે, અજ્ઞાન રૂપે પડ્યું છે તો જ્ઞાન છે.
એટલા માટે ત્યાંથી પકડેવું કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એમ દ્રઢપણે જો ભાવમાં આવે તો તે સમ્યક તો છે. હા તો શેમાંથી નીકળ્યું આપણે શ્રુત જ્ઞાન માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે, એમાં બહુ ઊંડાણ છે. ડાયરીમાં આ વિષય ઉપર ઘણું લખાણ આવ્યું છે, ત્રીજા અને ચોથા નંબરની ડાયરીમાં.
જ્યાં બેઠો છે ત્યાંથી જેને વિશ્વાસ આવી જાય, હવે
પ્રગટ શ્રુત જ્ઞાન છે. પ્રગટ ને પ્રત્યક્ષ છે, આત્મા છે, સ્વજ્ઞાન તે આત્મા છે, ક્યાંય દૂર જવાનું રહ્યું. હું શું છે? જ્ઞેયનું લક્ષ છોડી દે, ટેવ કેવી પડી છે? જ્ઞાન કેતા જ્ઞેયને જાણે છે, જ્ઞાન એમ પકડે છે કે નહીં? જ્ઞાન કેતા જ્ઞાન વેદન પકડવું, જ્ઞેયને જાણે છે તે જ્ઞાનનું આપણે કામ નથી અહીંયા. એ તો આખા બાળકને જાણે એ જ્ઞાન ક્યારે, કે વેદન જ્ઞાન વેદન હોય ત્યારે વ્યવહાર. શું કીધું? આકાશ આદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તન્મયપણું તાદાત્મ્યપણું હોતું નથી, બનતું નથી, તેથી તેમનામાં જ્ઞાન નથી, તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી એટલે જ્ઞાનમાં અનાત્મપણું નહીં હોવાથી જ્ઞાનાત્મા છે. આત્મા અનાત્મા બે પદાર્થ છે જગતમાં, એમાં જ્ઞાન છે તે આત્મામાં છે, અનાત્મામાં નથી. માટે જ્ઞાન આત્મા જ છે, માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. શ્રુત જ્ઞાન આત્મા છે એમ કહીને બહુ અનુભવની નજીક લઈ આવ્યા છે આચાર્યદેવ, શિષ્યને બહુ અનુભવની નજીક લઈ આવ્યા છે. અન્ય જ્ઞેયોનું લક્ષ છોડીને એકલા જ્ઞાનને, માત્ર જ્ઞાનને, જ્ઞાન પોતે જ જોવે તો એને પોતાનું જ્ઞાન વેદન માલુમ પડે. બસ એ જ આત્મા છે, એ જ આત્મા છે, બીજો કોઈ આત્મા નથી.
સ્વભાવે ચૈતન્ય છે,
જ્ઞાન જ્ઞાનમાં, જ્ઞાનના જ્ઞાન જ્ઞાનના વેદનમાં રહ્યું છે એમ જોનાર જ્ઞાન વિશેષ જ્યારે જ્ઞાન સામાન્યને જોવે છે ત્યારે સ્વસન્મુખ થાય છે. એટલે સ્વસન્મુખ થવાનું રહસ્ય એને ત્યાં સમજાય છે. જ્ઞાન વેદન માલુમ પડે તો અંતર્મુખ કેમ થવું, સ્વસન્મુખ કેમ થવું એ રહસ્ય પકડાય, અને બારે અંગનું રહસ્ય એ જ છે. જ્ઞાન જ્ઞાનને વેદે છે કે બીજું કોઈ વેદે છે? જ્ઞાન જ્ઞાનને વેદે છે એવું જ્ઞાન સામાન્યનું સ્વરૂપ છે. જ્ઞાન ક્યારે પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી. જો જ્ઞાન પોતાના સ્વરૂપનો ત્યાગ કરે તો જળ થઈ જાય, બરાબર? તો કે સ્વરૂપનો ત્યાગ નથી કરતો એનો અર્થ શું છે? કે જ્ઞાન જ્ઞાનને વેદી જ રહ્યું છે. જ્ઞાન જ્ઞાનને જે સામાન્યમાં વેદી રહ્યું છે એ જોયું કોણે? કે જ્ઞાન વિશેષે, જે જ્ઞાન વિશેષ આમ જોતો હતો એને આમ જોયું, આમ જોતો હતો ત્યારે અન્ય જ્ઞેયોનો પ્રતિબિંબ પડતો હતો, એ જ્ઞાને આમ જોયું તો એને પોતાનું જ્ઞાન વેદન માલુમ પડ્યું. ક્યારે જ્ઞાન વેદન માલુમ પડ્યું? કે સન્મુખ થયું ત્યારે. બસ આ રહસ્ય પકડાણો. બસ પછી તો પર્યાય તો એક જ છે, સામાન્ય વિશેષ છે ને, જ્ઞાનની પર્યાય કઈ બે હતી નહી. જ્ઞાનની પર્યાયના અંગ બે હતા, સામાન્ય છે તે જ્ઞાનનું અંતરંગ છે અને જ્ઞાન વિશેષ છે તે જ્ઞાનનું બહિરંગ છે. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જોવામાં આવે તો, એટલે શું કે જ્ઞાનમાં શેનો અનુભવ થઈ રહ્યો છે એમ અનુભવના દ્રષ્ટિકોણને મુખ્ય કરીને સૂક્ષ્મપણે જોવામાં આવે તો જ્ઞાનમાં જ્ઞાન વિદાય રહ્યું છે એમ સ્પષ્ટ માલુમ પડે, અને જ્ઞાનમાં જ્ઞાન વિદાય રહ્યું છે એમ અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે તે રાગાદિથી ભિન્ન પડી જાય. જે જ્ઞાન વિશેષ રાગને સાથે એકત્વ કરતું હતું તે ભિન્ન પડીને ભેદ જ્ઞાનની ઉત્પત્તિ થાય. આ ભેદ જ્ઞાનનો ટોપ લેવલનો પ્રયોગ.
બીજું
પકડે તો બીજો એક જ વિધિ છે, બે વિધિ નથી. પોતાના અંતરંગમાં જ્ઞાન સામાન્યને અનુભવના દ્રષ્ટિકોણથી જોવે જ્ઞાન વિશેષ, એટલે રાગથી જુદો પડીને અંતર્મુખ થાય. આટલી જ વિધિ છે. કેટલી વિધિ છે? આટલી જ વિધિ છે. આટલું કામ કરે એટલે જગ જીત્યો. શું જીત્યો? આખા જગતને જીત્યો, આખા સંસારને જીત્યો. કેમ કે બહાર નીકળતા સંસાર છે, સ્વરૂપ ની બહાર નીકળ્યો ત્યાં સંસરણ થયું તે સંસાર, અંદર ગયો તે અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. વાસ એક કડીમાં નાખી દીધું. માટે સદજ્ઞાન પણ આત્મા જ છે. નવ દસ ગાથાના ભાવની ટીકામાં આ થાપ્યું છે, મારું ધ્યાન આ જઈ ગયું છે. હું પંદરમી ગાથા જ મુખ્ય કરતો હતો, પણ એમણે પાયો તો નવ દસ ની ટીકામાં નાખી દીધો છે. કેવડીને શ્રુત કેવડીમાં નિશ્ચય વ્યવહાર સમજાવતા સમજાવતા વાત કરી દીધી છે. એટલે સુજ્ઞાન તે આત્મા છે. એના સુજ્ઞાન તે આત્મા છે એના ઉપર મારું તો બહુ ચાલેલું છે, બહુ ચાલેલું છે અને બહુ લખેલું છે ડેરીઓ.
સુખદામાયા નંદ સુસંત જય.